તારીખ 19/11/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 735 અને 736 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 423 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
ચૈતન્ય તત્વના લક્ષ વગર જે કાંઈ કર્યું તે બધું સત્યથી વિપરીત હોય. કે પોતાને છોડીને, પોતાના સ્વરૂપને છોડીને, ધર્મના નિમિત્તે જે કાંઈ કર્યું, જે કાંઈ અત્યાર સુધી કરાયું હોય તે સત્યથી વિપરીત હોય એટલે આત્મતત્વ પામવા માટે અનુકૂળ પડતું નથી, ઉલટાનું પ્રતિકૂળ પડે છે. અનાદિનું મિથ્યાત્વ છે જીવને, અને એ મિથ્યાત્વ છૂટવા માટે એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું, મૂળ સ્વરૂપનું લક્ષ્ય થવું જોઈએ. સ્વરૂપના લક્ષ વિના કોઈને કોઈ પ્રકારે અન્ય લક્ષ્ય છે. જે કાંઈ કરવામાં આવે છે તે સત્ય સ્વરૂપથી દૂર જવાનું બને છે, તેનાથી આત્માથી પોતે દૂર જાય છે, વિપરીત જાય છે. તે વાતને સમ્યક જ્ઞાનની કસોટી ઉપર ચડાવતા એકેય વાત સાચી ન નીકળે. જે જ્ઞાન આત્માની અભિમુખ છે એ નિર્મળ જ્ઞાન દ્વારા એને તપાસવામાં આવે તો વિપરીત અભિપ્રાય પૂર્વક થતી સર્વ ધાર્મિક પ્રવૃત્તિ કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ નથી પણ કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ, એ બધી વિપરીતતામાં સમાય છે એટલે એકેય વાત સાચી નથી. ઉપર ટપકે વાત સારી કે સાચી લાગતી હોય તો પણ વિપરીત અભિપ્રાયને કારણે, વિપરીત અભિનિવેશને કારણે જેટલી કાંઈ પ્રવૃત્તિ છે, જેટલો કોઈ વિષય છે, તે બધો સત્યના માર્ગે નહીં પણ અસત્યના માર્ગે જતો જોવામાં આવે છે. માટે જેને આત્મામાં અપૂર્વ ધર્મ કરવો હોય તેણે પોતાની માનેલી પૂર્વની બધી વાતો અક્ષરે અક્ષર ખોટી હતી એમ સમજીને જ્ઞાનનું આખું વલણ બદલી નાખવું પડે. આ બહુ મહત્વની વાત કરી છે કે પૂર્વે આ જીવે ધર્મ કરવા માટે કાંઈ ને કાંઈ વિચાર્યું છે, કાંઈ ને કાંઈ માન્યું છે, પણ એમાં મૂળ ભૂલ રહી ગઈ હોવાથી કાંઈક ઠીક કર્યું છે ને કાંઈક અઠીક કર્યું છે, માટે જેટલું ઠીક કર્યું છે એટલું બરાબર છે ને બાકીનું જે ફેરફાર છે એટલું સુધારી નાખવાનું, એવું જે અભિપ્રાયમાં રહે છે તે બધી ગડબડ છે. શું કહે છે કે જેને આત્માનો અપૂર્વ ધર્મ કરવો હોય જેને જન્મ મરણ ટાળવા હોય, જન્મ મરણ નું જે કારણ મિથ્યાત્વ છે એને છોડવું હોય, અને પૂર્વે નહીં અનંત કાળમાં નહીં પ્રાપ્ત કરેલો એવો ધર્મ જેને ગ્રહણ કરવો હોય, તેણે પોતાની માનેલી પૂર્વની બધી વાતો અક્ષરે અક્ષર એટલે સંપૂર્ણ ખોટી હતી, એ અભિપ્રાયમાં એ સ્વીકારમાં એક વાર એને આવવું જોઈએ. આમ છે કોરી પાટી થવું જોઈએ એમ કે લખેલા ઉપર લખેલું નહીં બની જાય, પૂર્વે જે કઈ માન્યું છે એમને એમ રાખે અને નવી માન્યતા કરવી છે એ માન્યતા નવી નહીં થાય, પૂર્વની માન્યતાની જગ્યા ખાલી કર્યા વિના નવી માન્યતા ઊભી નહીં થાય, આ એનો નિયમ છે. એક જ પ્રકારની માન્યતા માન્યતાના સ્થાનમાં રહી શકે છે, કા મિથ્યા ને કા સમ્યક. મિથ્યા માન્યતામાં અનાદિનો છે એ એમને એમ રાખવું છે, અને નવું પણ કઈક જોઈએ છીએ અને મેળવવું છે. સમ્યક માર્ગ જોઈએ છીએ, સમીચીન માર્ગ જોઈએ છીએ, બે વાતનો મેળ નહીં ખાય. એક વાર બરાબર હળવો થવા માટે, સરખી રીતે હળવો થવા માટે ત્યાં સુધી સરળતાથી સ્વીકારમાં આવ કે પૂર્વે માન્યું હતું એ બધું ભૂલ ભરેલું હતું, હવે જે માર્ગને પામેલા આત્મજ્ઞાની અનુભવી સત્પુરુષ જે કહે છે તે ગ્રહણ કરવું છે, પૂર્વે માનેલું બધું જ મૂકી દેવું છે, એવી એને અભિપ્રાયમાં માનસિક તૈયારી કરવી જોઈએ. જો કે એટલો વિચાર કર્યા પછી પણ વિચાર બળથી મન બળથી એટલો નિર્ણય કર્યા પછી પણ જૂની માન્યતાના અને જૂના અભિપ્રાયના વિચારો અથડાયાના નહીં રહે, અથડાશે તો ખરા, કેમ કે તેટલા વિચાર માત્રથી પૂર્વના સંસ્કારો ખલાસ થતા નથી, મટતા નથી, પણ બરાબર જાગ્રત હોય, વિચારીને નક્કી કર્યું હોય કે પૂર્વે માનેલું એ પકડી રાખવું નથી, પણ સત્પુરુષ કહે છે તે વાતને પરમ આદરથી સ્વીકારવી છે તો એનું જોર છે કામ ન કરે, પૂર્વના સંસ્કારનું વિપરીત જોર છે એ કામ ન કરી શકે. નવો વિચાર અથડાતા એ ભાંગી જાય, તૂટી જાય, માત્ર વિચારવાથી તો ન તૂટે પણ નબળો પડે. પણ એક વાર પૂર્વે માનેલું હોય ને નવી વાત જે સમ્યક માર્ગની સામે આવે એનું દ્વંદ્વ યુદ્ધ તો અંદર થવું જોઈએ, વિચારની ભૂમિકામાં, વિચારના સમરાંગણમાં એક લડાઈ ચાલવી જોઈએ. સમર એટલે લડાઈ કહે છે, આંગણ એટલે આંગણું. એકવાર લડાઈ ચાલવી જોઈએ કે પહેલા આમ માન્યું તું આ વાત એની સામે આવે છે, જો આ સાચી છે તો ખોટી તૂટવી જોઈએ, ખોટી મટવી જોઈએ, અને ખોટી વાત સ્વીકાર્યાનું જે બળ છે, વિચાર બળ છે, અભિપ્રાય બળ છે, માન્યતાનું બળ છે, એ દ્વંદ્વ યુદ્ધ કરીને સાથે વાત લડે એને દ્વંદ્વ યુદ્ધ કહે છે. દૂરથી શસ્ત્રો અસ્ત્રો ફેંકે એને દ્વંદ્વ યુદ્ધ નથી કહેતા. યુદ્ધ ના બે પ્રકાર છે, એક દૂર ઉભા રહીને ઘા કરે અને એક સામે સામા આવે, બે યુદ્ધમાં ફેર છે. બથમ બથા આવે એને દ્વંદ્વ યુદ્ધ કહે છે. આ અંદરમાં જે સારા ખોટા અભિપ્રાયો સામે સામે આવે ત્યારે યુદ્ધ થાય છે. અનાદિથી જે વિપરીત સ્વીકાર્યું છે એ અવિવેક થયો છે જીવનો. એ અવિવેક બળવાન થાય છે અને પછી વિવેક સામે ઉભો થાય છે ને એનું બળ ઉભું થાય છે. ત્યારે અવિવેક મલ અને વિવેક મલ વચ્ચે લડાઈ જાગે છે અને વિવેક વધારે શક્તિ વાળો હોવાથી અવિવેક મલ ને પછાડે છે ને હરાવે છે. આ મોક્ષ માર્ગે ચડનારા સર્વ જીવોની પ્રારંભિક ભૂમિકાની સ્થિતિ થાય છે. એક સ્થિતિ આવી ઉભી થાય છે. શું કહે છે કે જેને આત્મામાં અપૂર્વ ધર્મ કરવો હોય, અનંત કાળમાં પૂર્વે નહીં કરેલો એવો આત્મધર્મ કરવો હોય, તેણે પોતાની માનેલી પૂર્વની બધી વાતો જે માન્યતાથી એને ધર્મ નથી થયો, મીઠા તો એવું ને એવું સાજું રહ્યું છે, તે બધી વાતો એને સંપૂર્ણપણે અક્ષરે અક્ષર એટલે સંપૂર્ણપણે ખોટી હતી, ભૂલ ભરેલી હતી, એ વાત એને સ્વીકારવી રહી. શું થાય છે? જીવ ભૂલ કરે છે આ જગ્યાએ, તે એવા પ્રકારની ભૂલ કરે છે કે કેટલું ઊભું રાખે છે અને નવી વાત ગ્રહણ કરવા માટે તત્પર થાય છે. કેટલું બરાબર નહોતું એમ પણ માને છે. કેટલું બરાબર છે અને કેટલું બરાબર નથી, અત્યાર સુધી જે કાંઈ આપણે ચલાવ્યું એમાં કેટલું બરાબર છે અને કેટલું બરાબર નથી એમ પકડી રાખે છે. એથી એને નવી વાત સ્થાન પામતી નથી એની માન્યતામાં. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે એક વાર તો કોરી પાટી થઈને આ વિષયને વિચાર, સાવ કોરી પાટી થઈ જાય અભિપ્રાયથી કે જે કાંઈ છે એની સાથે પૂર્વની માન્યતા વિરોધ કરે. પછી આવશે તો ખરો સંસ્કાર તો સામે આવશે અને તે પ્રત્યેક સંસ્કાર એના સ્વકાળે આવે છે. પાછો બધી વાત એક સાથે ઊભી નથી થતી, ક્યારેક કાંઈક ક્યારેક કાંઈક ક્યારેક કાંઈક એમ જુદો 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 અંદરથી ફણગો ફૂટતો હોય એમ જૂના વિપરીત સંસ્કારો સામે આવે છે. જીવ જો જાગૃત ન હોય એ વિષયમાં તો એ સંસ્કારને વિપરીત સંસ્કારને ટાળી શકતો નથી, ઉલટાના એ સંસ્કારને પણ એ જાણે અજાણે પોષી લે છે કે ના ના આ વાત તો બરાબર છે. એની સામે એને નવી વાતની મીંઢવણી કેવી રીતે કરવી એ ભાવતું નથી. એથી પહેલેથી તૈયારી કરવા માટે એમ કહે છે કે પૂર્વે માન્યું તો એ બધું મૂકી દેવું છે. એક વાત સાચી નહીં એમ કરીને મૂકી દેવું છે. કેમ કે જેનો પાયો ખોટો એનું ચણતર ખોટું. જીવ ભૂલ શું કરે છે? પાયો ભલે ખોટો રહ્યો પણ ચણતરમાં અમુક વાત બરાબર છે. માન્યતા તો પાયાનો વિષય છે. તો કે પાયો ભલે ખોટો હોય પણ ચણતર સારું છે, સુંદર ચણતર છે, સારું દેખાય છે. એમ સમજીને જ્ઞાન નું આખું વલણ બદલી નાખવું પડે, એટલે કે જ્ઞાન પ્રાપ્તિ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે એને એક જિજ્ઞાસામાં એકદમ અવકાશ કરી નાખવો જોઈએ, ત્યારે એનું વલણ બદલાય. જિજ્ઞાસામાં અવકાશ કરીને ખાલી જગ્યા કરી નાખવી જોઈએ. જગ્યા પાછળ છે, અપૂર્વ છે. એટલે કેવી જિજ્ઞાસા જોઈએ? કે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં, અંતર વિચારની ભૂમિકામાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ. ખાલી જગ્યા કરી નાખવી જોઈએ કે જે સત્ય છે તેટલું જ માત્ર મારે ગ્રહણ કરવું છે, અને એ સત્યને ગ્રહણ કરવા માટે જૂનો સંસ્કાર જગ્યા ખાલી ન કરે તો ધક્કો મારીને પણ ખાલી એને કાઢવો છે. એને આદર નથી દેવો, એનો સત્કાર નથી કરવો, એ ઠીક છે એમ કરીને એનું પોષણ નથી આપવું, પણ એને તોડી નાખવો છે. આટલી વાત. જેને સત્ય પ્રાપ્ત નથી થયું અને સત્ય કેવું છે એની જિજ્ઞાસા ઊભી છે, એને બરાબર સત્ય માટેનો અવકાશ રાખવો જોઈએ, અવશ્ય રાખવો જોઈએ. એ પ્રકારે જ્ઞાનનું આખું વલણ બદલી નાખવું જોઈએ. વાત તો મગમ છે. જ્ઞાનનું વલણ આખું બદલવું એટલે શું? કે જ્ઞાનનું ચણતર જે માન્યતાના આધારે થાય છે એની અંદરનો જે ફેરફાર છે એ બરાબર બહુ સમજણપૂર્વક કરવો છે, નહીતર રાખ ઉપર ગાર કરવી હોય ને એ ટકે નહીં. છાર પર લીપણ તેર જાણો, તરત જ મીઠાઈ જશે, તળિયા પડી જશે. નીચેની રાખ હલતી હોય, હલે તો હળવી ચીજ છે, એટલે ઉપર ગાર રહેશે નહી. મોટા મોટા તળિયા પડીને એ વાપરવાના કામમાં એ ફ્લોરિંગ આવશે નહીં, તળિયો નહીં વપરાય, એ છાણે બગડશે. ગાર કરવાની મહેનત બધી વ્યર્થ જશે એમ કહે છે. એમ સમજીને જ્ઞાનનું આખું વલણ બદલી નાખવું પડે. પણ જો પોતાની પૂર્વની વાતને ઊભી રાખે અને પૂર્વની માનેલી વાતો સાથે આ વાતને મેળવવા જાય કે મેં માન્યું તો એની સાથે આ મેળ ખાય છે, કેવી રીતે વલણ બદલે છે, એમાં સત્ય શું ને અસત્ય શું એની મીંઢવણી કરવાને બદલે મેં માન્યું તું એ બરાબર છે એમ લઈ લઈએ, સીધું તે બરાબર હોય કે ન હોય એનો વિચાર કર્યા વિના આપણે માનીએ છીએ, એવી જ આ વાત છે, બે માં કઈ ખાસ ફેર નથી. એમ કરીને પોતાની માનેલી વાત વાતો સાથે આ વાતને મેળવવા જાય, મેળવવા જાય એટલે મેળવી લઈએ, મળતી હોય કે ન મળતી હોય, પણ એનું વલણ મેળવવાનું રહીએ કે આની સાથે કેટલો મેળ ખાય છે. હવે જેટલો મેળ ન ખાય એને ગૌણ કરી નાખે, ભૂલ શું કરે, જ્યાં મેળ ન ખાય એને આગળ રાખે ને જેટલી મેળ ખાય એને એને એમ થાય બરાબર છે. આપણે બરાબર જેવું આપણે માનતા હતા એ જ બધી આ વાતો આવે છે, એ જ બધી આ વાતો આવે છે. આમ થાય મેળ ન ખાય ત્યાં એ વાતને છોડી દઈએ, મૂકી દઈએ, ગૌણ કરી દઈએ, જાણે કઈ છે જ નહીં, તો એનું કોઈ સ્થાન જ નથી. ખરેખર મહત્વની વાત એ છે કે ક્યાં મેળ ખાતો નથી એ વાત મહત્વની છે, ક્યાં મેળ ખાય છે એ વાત મહત્વની નથી, એમ તપાસવું જોઈએ. તો અનાદિના જે ગોટા ચાલ્યા આવે છે તે નીકળશે નહીં. એને ભૂતકાળમાં પણ આ જ પદ્ધતિ અપનાવી છે ભૂલ ભરેલી, કે જેટલો જેટલો મેળ ખાય છે એનું પોષણ કરે છે, અને જે મેળ જે વિરુદ્ધ પડે છે એને અવગણીને છોડી દે છે. અમે વિચાર્યું 99% થી વધારે વાત મેળ ખાતી આવે છે, ક્યાંક ફેર પડતો હોય તો પછી કમ કરી નાખે. શું કે માથાકૂટમાં આપણે લાંબુ પડવાને બદલે આપણે જે મેળ ખાય છે એટલી વાતો તો ત્યાં જાણવા મળી, સાંભળવા મળી, વિચારવા મળી, દ્રઢ કરવાનું નિમિત્ત થયો, માટે કઈ વાંધો નથી એમ લઈ લે છે. એવી રીતે કદી વિચારવું જોઈએ નહીં. ગુરુદેવે એટલું બધું માર્ગદર્શન આપ્યું છે કે તારે વિચારની ભૂમિકામાં પણ કેમ ચાલવું, ચાલતા શીખ્યું છે, જેમ બાળકને ચાલતા શીખવે છે એમ ચાલતા શીખ્યું છે, કે તું હજી વિચાર કરીશ ને, હજી તો નિર્વિકલ્પ નિર્વિચાર દશા તારી થઈ નથી, ત્યાં સુધી તું વિચારની દશામાં છો, તો એ વિચારની દશામાં તારે કેમ ચાલવું એમ કહે છે. ઘણી વાતો તારી સામે આવશે, પૂર્વની વાતો ઊભી છે, નવી પણ આવશે, નવા નવા પ્રસંગો પણ બનશે, તો પણ તારે કેમ ચાલવું એ બધાની વચ્ચેથી, ક્યાં લડાઈ કરવી એ વાત સમજાવે છે. અંદરમાં જે અભિપ્રાય સાથે ને જે મુદ્દાઓ સાથે મેળ ન ખાતો હોય ત્યાં સત્પુરુષના અભિપ્રાયને પકડીને વિચારીને તે મુદ્દાઓને માન્યતામાંથી છોડવા ને તોડવા એને પૂરેપૂરું યુદ્ધ ને અંદરમાં ઘર્ષણ કરવું પડે, એવું એક કાળ ઉભો થાય છે, ઘર્ષણનો દ્વંદ્વનો કાળ આવે છે. સાચે રસ્તે ચીડ્યા પહેલા મુમુક્ષુને સર્વ જીવોને, કોઈ એક જીવ માટે આ વાત નથી, સર્વ જીવોની આ પરિસ્થિતિ છે, કેમ કે બધાએ અનાદિના અનાદિથી મિથ્યાતને સેવું છે, ઊંધા માર્ગને સેવો છે, એ કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી, બધાને સર્વ સામાન્ય આ પરિસ્થિતિ છે. જે કોઈ આત્માઓ સન્માર્ગે ચીડ્યા છે તે બધાની આ જ સ્થિતિ એકવાર તો ઊભી થઈ છે, કે એને પૂર્વે માનેલું છોડવા માટે અંદરમાં એને ઘણું મંથન, ઘણું યુદ્ધ કરવું પડે છે, લડાઈ કરવી પડે છે, ઘર્ષણમાં આવવું પડે છે, અને ત્યારે તે સંસ્કારો તૂટે છે, મટે છે, નહીતર પૂર્વ સંસ્કારોનું બળ પણ કાંઈ ઓછું નથી, પૂર્વ સંસ્કારોનું બળ પણ કાંઈ ઓછું નથી, માણસ નથી કહેતા, ઘણા ઘણા ભવે મોક્ષ પામે છે. એક ભવે મોક્ષ નથી થતો, પણ પુરુષાર્થ કરતા કરતા ઘણા ભવ નીકળી જાય છે. એમ થવાનું કારણ શું? કે પૂર્વ સંસ્કારો ટળવામાં પણ સમય લાગે છે, લડાઈ કરવામાં પણ એને કાળ જાય છે, ત્યારે જીત મેળવે છે. જીન માર્ગ કયો છે ને, આ જીત મેળવવાનો માર્ગ છે, જીતવાનો આ માર્ગ છે જીન માર્ગ. એટલે કોઈ વિરીલ પુરુષ એવા હોય છે, ઝડપથી કામ કરનારા પણ હોય છે, પણ એવા જીવો બહુ અલ્પ નીકળે છે. પ્રાય તો એટલી બધી તેજ ગતિ વાળા જીવો કરતા મંદ ગતિ વાળા જીવોની સંખ્યા વધારે હોય છે. મોક્ષ માર્ગમાં પણ, મોક્ષ માર્ગ જીવોની પણ. ભરત ચક્રવર્તી અંતર્મુર્તમાં મોક્ષ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. બગલે જેવો દાખલો મને કિંમત એની વધારે છે, એની કિંમત ઓછી નથી. સામાન્ય આ પ્રકાર હોય છે જીવનો, પૂર્વ સંસ્કારો ટાળવા સમય લાગે છે, પણ એક વાર માન્યતા બદલ્યા પછી કામ એટલું અઘરું નથી. શ્રદ્ધા બદલ્યા પછી કામ એટલું અઘરું નથી. શ્રદ્ધા ન બદલાય ત્યાં સુધી વાત ઘણી કઠણ છે. પણ જો પોતાની પૂર્વની વાત ને ઉભી રાખે, ઉભી રાખે એટલે એને સ્થાન આપે. આ તો આપણે માનેલું આવ્યું બરાબર છે એમ પકડી લે, તો અનાદિના જે ગોટા ચાલ્યા આવે છે તે નીકળશે. પાયામાંથી સમ્યક પ્રકારે આ વાત કેવી રીતે છે એને એ પણ બરાબર હતું એમ ન ચાલે, એને ગોટો વાળી દીધો અંદરમાં. જમણી એને શું કરવું જોઈએ? મેળ ખાય છે, પણ પેલા માયનું ચૈતન્યના લક્ષ્ય હતું. પછી વાત સમજી, ચૈતન્યના લક્ષ્ય વગર જે બધું કર્યું તે સત્યથી વિપરીત હોય, આ વાત મથાળે લીધી છે. તો પેલા માયનું તું એમાં ચૈતન્યનું લક્ષ્ય હતું. ચૈતન્યના લક્ષ વગેરે એ વાત કેવી રીતે માની લીધી હતી? અને જો ચૈતન્યના લક્ષ વગર માની લીધી હતી તો એમાં ફેર વાત તેની તે છે, પણ એમાં ફેર શું પડ્યો? કઈ રીતે આ ફેર પડ્યો? એનું ખોટું, એ ખોટું કેવી રીતે, આ સાચું કેવી રીતે? એ વાત એને ગોટો વાળ્યા વગર, ઠીક છે બરાબર છે એમ ગોટો વાળ્યા વગર અંદરમાં બરાબર ઠીક કરવી જોઈએ. મોક્ષ ને લક્ષ્ય પણ મોક્ષ નું સ્વરૂપ જાણ્યું હતું, અથવા જે આત્મા મુક્ત સ્વરૂપ છે એને ઓળખ્યા વિના મોક્ષ ને ક્યાંથી જાણ્યો? મોક્ષ તો અત્યારે પ્રગટ નથી કે જાણી શકે. હવે જે આત્મા બંધ રહિત છે, અબંધ સ્વભાવી છે, એટલે મુક્ત સ્વરૂપ છે એમ કહીએ. એને ઓળખે તો એને એની શુદ્ધ દશા આવી મુક્ત હોય બુદ્ધ વિજ્ઞાની, એને પણ ઓળખે તો એને મોક્ષ નું લક્ષ્ય બરાબર છે. નહીતર તો જે ષડદર્શન છે, આસ્તિક દર્શનો છે, એ બધા મોક્ષ ને સ્વીકારે છે, પણ મોક્ષ ની કલ્પના કરે છે કે મોક્ષ આવો હોય, મોક્ષ આવો હોય, મોક્ષ આવો હોય. કોઈ ને કોઈ પ્રકારે મોક્ષ ની કલ્પના કરે છે, મોક્ષ નું સ્વરૂપ જાણતા નથી. પરિપૂર્ણ વિતરાગ દશા, સંપૂર્ણ નિર્દોષ દશા, સંપૂર્ણ પવિત્ર દશા, મોક્ષ પ્રયોગની શુદ્ધતા, પોતાની સંપૂર્ણ શુદ્ધતા, એવો મોક્ષને ઓળખ્યા વિના એને મોક્ષના લક્ષ્ય કર્યો નથી, મોક્ષની કલ્પના કરીને એના લક્ષ્ય કર્યું છે. એમ એટલે એ વાત બરાબર કેમ નથી? એ વાત બરાબર અંદર મેળવીને મીંડવીને દ્વંદ કરીને લડાઈ કરીને પણ એને સરખી કરવી રહી. એવી ભાષામાં કહેતા કે ઊંધા લાકડા નાખ્યા છે ત્યાં સુધી તારી ભૂમિકા અંદર ચોખ્ખી નહીં થાય. સમ્યક માર્ગનું બીજ રોપણ કરવા માટે તારે ભૂમિને બરાબર ફેરવી પડશે. અનાદિના જે ઝાડા ઝાંખરા બાવળિયા ઉડી ગયા છે એમાં સુંદર ધાનની ખેતી કેવી રીતે કરીશ? આ તો એવું અનાજ એવું ધાન છે કે જેમાં આત્માની પુષ્ટિ થાય. એ ભૂમિકા સાફ તો કરવી જ રહી, એના માટે આ માર્ગદર્શન છે. તો અનાદિના જે ગૂટા ચાલ્યા છે તે નીકળશે નહીં, અને આ નવું અપૂર્વ સત્ય તેને સમજાશે નહીં. જે સત્ય એને અનંતકાળમાં ગ્રહણ કર્યું નથી એ વાત એને નહીં સમજાય. ન ખરેખર ન સમજાય અને સમજાયાનો સંતોષ પકડે તો પણ ગડબડ થાય. હિત અહિતની દરકાર છોડીને સામાજિક દ્રષ્ટિકોણને મુખ્ય કરે છે. સમાજને આનાથી શું લાભ? કઈક સમાજનો ઉદ્ધાર થાય એવો સમષ્ટિગત ઉપદેશ આપો. આ વ્યક્તિગત તમે ઉપદેશ આપો છો, એક એક આત્માએ આમ કરવું જોઈએ, પણ એથી સમાજને શું લાભ? કઈક સામાજિક વ્યવસ્થા સરખી ગોઠવાય, કઈક રાજકીય વ્યવસ્થા સરખી ગોઠવાય તો સમાજને ઘણાને લાભ થાય. આમાં તો કોઈ જીવને માંડ માંડ ક્યારેક કાંઈક લાભ થવો હોય તો થાય, બાકી કાંઈ એમાં દેખાતું નથી. પ્રશ્નનો ધ્વનિ એવો છે. ઉત્તર કહે છે, જુઓ ભાઈ, પહેલી વાત તો એ છે કે પોતાને પોતાનું જોવાનું છે. આ માર્ગ એક દ્રષ્ટિકોણથી સ્વાર્થનો છે. ઠીક, અલૌકિક સ્વાર્થને પરમાર્થ કહે છે ને, બીજાનું કરે તે પરમાર્થ ને પોતાનું કરે તે સ્વાર્થ. પણ આ સ્વાર્થ એવો છે કે એમાં પરમાર્થ આપોઆપ થાય છે, એવો આ સ્વાર્થ છે. સમાજનું ગમે તે થાય, ઠીક, તેની ચિંતા છોડીને પોતે પોતાનું સંભાળજો. એક શું કરવા કીધું છે, પહેલી દ્રષ્ટિએ તો આ વાત ન ગમે એવી છે સામાજિક દ્રષ્ટિકોણમાં, કે સમાજનું ગમે તે થાય, લ્યો તમારે ક્યાં સમાજની પડી છે? આમાં સમાજનું ગમે તે થાય, અમારે તો સમાજની વાત મુખ્ય છે. તમે કહો છો સમાજનું ગમે તે થાય, સાચી વાત એ છે કે ભાઈ દાખલો આપ્યો છે, મધદરિયે ડૂબકા ખાતો હોય તે સમાજની કે કુટુંબની ચિંતા કરવા નથી રોકાતો, પણ હું દરિયામાં ડૂબતો કેમ બચું તે માટે જ ઉપાય કરે છે. અહીંયા એકલો સ્વાર્થ નહીં, ત્યાં એકલો સ્વાર્થ ખરો કે નહીં? એક મધદરિયે સ્ટીમર ડૂબી, મધદરિયો, પછી શું કરે નક્કી કરો. કોઈ એમ કે બીજાને તારે ભલે ડૂબે પોતે, થઈ શકશે? પોતે ડૂબતો હોય ક્યાંથી બીજાને તારવાનો હતો? જે પોતે મધદરિયે ડૂબી રહ્યો છે એ બીજાને તારવા માટેની ચિંતા કરે કે પ્રયત્ન કરે કેવી રીતે કરે? સમજણ વગરની વાત છે એમ લાગે. જો પોતે તરી શકે તો હજી બીજાને તારવાનો પ્રયત્ન કઈક હજી વિચારવા જેવો ખરો. એમ આ જે પોતે તો પરિભ્રમણમાં જે દરિયામાં ડૂબે છે, પ્રશ્ન એ ઉઠાવે છે કે સમાજને લાભ થાય એવું કઈક કહો, કઈક સમાજને લાભ થાય એવું કઈક સમાજની વાત કરો એમ કે છે. એને પોતે ડૂબે છે એની એને ખબર રહી નથી, અને એક ભ્રમણા થઈ છે કે સમાજને તરવા માટે કોઈ વ્યાપક પ્રમાણમાં આવા પ્રયત્નોનું આયોજન થવું જોઈએ તો સમાજને બહુ મોટો બહોળા પ્રમાણમાં લાભ થાય. એને ખરેખર પોતાની ચિંતા નથી, પોતે ડૂબે છે એનો એને ખ્યાલ નથી, અને એ ગમે તેવી કલ્પના ફેંકે છે કે આખા સમાજને તારે એવું કઈ કરો. એ વાત કોઈ રીતે એની સમજણમાં આવી છે? તરવાની વાત એની સમજણમાં આવી છે એ બરાબર નથી, તો તારવાની વાત પણ એની સમજણમાં આવી છે એ વાત પણ બરાબર નથી. બે બરાબર નથી. શ્રીમદજી એક જગ્યાએ લખ્યું છે, કદી કોઈ આખો સંપ્રદાય મોક્ષમાં જાય એવું બનતું નથી, બની શકતું નથી. એટલે આખો સમાજ એમ કે આજ આ જૈન સંપ્રદાય છે માટે આખો સમાજ મોક્ષમાં જશે એવું કદી બનતું નથી, ને બનવાનું પણ નથી, એ બની શકતું નથી. જે કોઈ જીવો પોતાનું હિત કરવા તૈયાર થાય છે એવા કોઈ કોઈ જીવો બસ, બાકી તો સમાજમાં અનેક જીવો આયુષ્યનો કાળ પૂરો કરે છે, બીજા અનેક જીવો નવું મનુષ્ય આયુ ગ્રહણ કરે છે. આવું પ્રતિ સમય ચાલુ જ રહ્યું છે, કોઈ સેકન્ડ ખાલી નથી કે મનુષ્યાયુ સમાજમાંથી પૂરા કરનારા અનેક જીવો ન હોય અને નવા મનુષ્ય ગતિમાં પ્રવેશ કરનારા અનેક જીવો ન હોય એવી કોઈ સેકન્ડ ખાલી નથી. સમાજ એટલે કોઈ ધ્રુવચિત છે કે સમાજ તો આવાગમનનો મેળો છે, એમાં અનેક આવે છે ને અનેક જાય છે, આવે છે અને તેને તે કાળે કઈ કઈ ઉપદેશ આપી શકાય એવી પરિસ્થિતિ નથી, ને જાય છે એને રોકી રાખી શકાય એવું નથી કે આ ઉપદેશ બહુ સારો છે જરાક તમે ઉભા રહી જાઓ, એ તો બની શકે એવું નથી. હવે જે જીવો રહ્યા થોડા કાળ માટે સામે, એમાં પણ કેટલાક પાત્ર જીવો હોય છે એ જ આ વાતનો આદર કરીને પોતાનું હિત કરે છે, પોતાના પુરુષાર્થ દ્વારા, તે પણ પોતાના પુરુષાર્થ દ્વારા. તો જે આ માર્ગે જે મહાત્માઓ આ માર્ગે વિચરે છે, વિહાર કરે છે, એ તો ચાલતા ચાલતા વિહાર કરતા વિચરતા વિચરતા માર્ગ ચીંધવાનું પૂન કરતા જાય છે. કેટલું માર્ગને ચીંધવાનું પૂન કરતા જાય છે, આથી વિશેષ એને કાંઈ નથી, લગવાડ નથી કોઈ સમાજ સાથે કે સમાજની કોઈ વ્યક્તિ સાથે. માર્ગે ચાલનારને કોઈ લગવાડ નથી. એ તો એમ કહે છે કે અમે અંતરમાં અમારા સુખનો નિર્દોષતાનો માર્ગ જાણ્યો છે, અનુભવ્યો છે, અને જાહેર કરતા જઈએ છીએ. જેને હિત કરવું એ ચાલ્યા હોય એ માર્ગે. અમે કોઈ સમાજનું કે વ્યક્તિનું કરી દઈએ એ તો વસ્તુ સ્થિતિમાં નથી, એટલે એ આગ્રહ તો સેવવાનો અમારે પ્રશ્ન પણ રહેતો નથી. મોટા ભાગે તો જીવ પરનું કરવાનો આગ્રહ સેવે છે, અને એ પરનું કરવાના આગ્રહમાં, આગ્રહવાળી મિથ્યા માન્યતામાં પોતે ડૂબે છે એની એને ખબર હોતી નથી. કેમ કે એ મિથ્યા માન્યતા છે, એ તો ડૂબવાનો રસ્તો છે. પોતે ડૂબે છે મધદરિયે અને બીજાને તારવાની વાત કરે છે, જે બિલકુલ પ્રેક્ટિકલ નથી. જવાબ જરા એવો આપ્યો છે કે સામાજિક દ્રષ્ટિકોણ વાળાને માથામાં થોડો મારે ને તમ્મર ચડી જાય, અંધારા આવી જાય એવી વાત છે. નાની બેન, સમાજ નું ગમે તે થાય એમ કહી દીધું, ઠીક બેસી જાય. કે પેલા તો તું ડૂબે છો મંદરીએ, તને એની તને ખબર છે. આ સમાજ ને સુધારવાનું પૂંછડું લઈને ફરે છો, પણ તું ડૂબે છો એની તને ખબર છે એમ પૂછે છે. તું મધદરિયે ડૂબે છો એનો ખ્યાલ કર, તો તારી આ કલ્પના છૂટી જશે કે સમાજ નું કઈક કરું, સમાજ નું કઈક કરું, સમાજ નું કઈક કરું. એ છો તીર્થંકર ભગવાન એના બધા શિષ્યો ને તારી દે કે ન તારી દે, એક તારે. જે પુરુષાર્થ કરે પોતાનો એને તરવામાં નિમિત્ત ગણાય, પુરુષાર્થ કરે તો, ન કરે તો એનું નિમિત્તત્વ પણ ત્યાં લાગુ કરી શકાતું નથી. એનું નિમિત્તત્વ ત્યાં નથી લાગુ કરી શકાતું. લોકોને નિમિત્ત ક્યાં ગણાય એનો મેળ નથી ખાતા, મેળ કરતા નથી આવડતો. આ જેલમાં જાય પાપ નો ઉદય કહેવાય. હે, આ મુરારી બાપુ જેલ મારી પાપ નો ઉદય હતો, હે ન કહેવાય. એ તો ગુનો કર્યો હોય ને સજા પડે ને જેલની કોટડીમાં નાખે તો એને પાપ નો ઉદય કહેવાય. માત્ર જેલમાં રહેવું તે પાપ નો ઉદય નથી, પણ ક્યાંક કોને શું લાગુ કરાય એ લોકોને આવડતું. ચક્રવર્તી રાજા દીક્ષા લીએ તો પછી નિર્ધન ને ગરીબ થયા એમ કહેવાય કે એમને પાપ નો ઉદય, એમાં બધી સંપત્તિ ચાલી ગઈ. ભાઈ ચાલી નથી ગઈ, એને ત્યાગ કર્યો છે, અને એ ત્યાગ કર્યો એને પાપ નો ઉદય ન કહેવાય. એકલા સંયોગોના ફેરફાર માં પાપનો ને પુણ્યનો ઉદયના ફલાખા એને ગોઠવેલા હોય, બધા એક સરખા એવી રીતે કામમાં ન આવે. જ્યાં જે રીતે હોય ત્યાં એ રીતે ગણવું જોઈએ. સામાન્ય પ્રાણીને રોગ થાય તો પાપનો ઉદય આવ્યો એમ કહેવાય, પણ ધર્માત્માને એવું નથી કહેવાતું. શું નિરાજ હોય, ધર્માત્મા હોય, એને નિર્જરાનો કાળ આવ્યો એમ કહેવાય છે. શું કહેવાય છે? સામાન્ય સંસારી જીવોને રોગ થાય તો એમ કહેવાય કે બિચારાને પાપનો ઉદય છે, દુઃખી થાય છે. એ શું કરવા એને પાપનો ઉદય કહેવાય છે કે દુઃખી થાય છે, માટે એ ઉદયમાં એ દુઃખને અનુભવે છે, માટે એને પાપનો ઉદય કહેવાય છે. ધર્માત્માને નિર્જરાનો કાળ કહેવાય છે. ભલે છે પૂર્વકર્મના પાપ પ્રકૃતિનો ઉદય, પણ છતાં પાપનો ઉદય એને લાગુ ન પડાય. એ કાળમાં એ પોતે પોતાના પુરુષાર્થ મારીને નિર્જરા કરે છે, નવું પાપ બાંધતા નથી, માટે એને નિર્જરાનો કાળ કહેવાય છે. પાપનો કાળ નથી, ઉદય કાળ નથી કહેવાનો. એ લોકોને ભાવતું નથી. નિમિત્તત્વ લગાડવાની ખબર, નિમિત્ત પણ ક્યાં કહેવાય? ગુરુદેવ અમને નિમિત્ત થયા, પણ તો સમ્યક પરિણામ તો સમ્યક ઉત્પન્ન કરતો નિમિત્ત થયા. તારું મિથ્યાત્વ રાખતો નિમિત્ત થયા કેમ કહેવાય? મિથ્યાત્વમાં નિમિત્ત થાય ગુરુદેવ? દેવગુરુ શાસ્ત્ર તો સમ્યકના નિમિત્ત છે. તું મિથ્યાત્વ એવું ને એવું રાખ અથવા ગ્રહિત મિથ્યાત્વ કરી લે તો એ દેવગુરુ શાસ્ત્ર કે સત્પુરુષ તાને તને નિમિત્ત તરીકે લાગુ ન કરી શકાય. ક્યાં નિમિત્ત તરીકે લાગુ કરવું એ સવાલ છે. ઊંધે ઊંધું લગાડી દઈએ એમ કેમ ના તે માટે જ ઉપાય કરે છે. ખરેખર પોતાનું કરવાની વાત પહેલા છે, એમ જે ઉત્તર આપ્યો છે એની પાછળ એને એનું ભાન કરાવ્યું છે કે તું ક્યાં છો, તું મધદરિયે ડૂબી રહ્યો છું સંસાર સાગરમાં, એનું ભાન કરાવ્યું છે કે જો તું ડૂબી રહ્યો છું વિચાર તો આ ઓલી વાત તું મૂકી દઈશ, સમાજની વાત તું મૂકી દઈશ, તું તારી વાત લઈશ પહેલા કે અરે રે હું કેમ આમાંથી છૂટું, હું કેમ ઉગરું, જો હું બચીશ તો સંભવ છે કે બીજાને બચવામાં નિમિત્ત થઈ શકીશ, હું ડૂબતો હોઉં બીજાને બચવાની હું પ્રવૃત્તિ કરી રહ્યો છું, ભલે હું ડૂબી રહ્યો પણ હું બીજાને બચાવવાની પ્રવૃત્તિ કરી રહ્યો છું, તું તો ડૂબીશ પણ બીજો ડૂબશે, જેને તે પકડ્યો છે એ તારા ડૂબવાની સાથે એ ડૂબવાનો છે, બીજો બચી શકશે એ વાત પણ તારાથી બની શકવાની નથી, ડૂબતો હોય એમાં બચાવવાનું નિમિત્તત્વ નથી એમ કેવું છે, તરતો હોય એનામાં બચાવવાનું નિમિત્તત્વ છે, ડૂબવા વાળામાં છે એ વાત નિમિત્તપણે પણ નથી. એમ સંસાર સમુદ્રમાં રખડતા માન મનુષ્ય ભાવ મળ્યો છે, તું વિચાર તો કર તારો, એમ કે છે કે અનંતકાળના ભવ સમુદ્રમાં મનુષ્ય ભાવ પણ ભાગ્યે જ મળે છે, ભાગ્યે જ મળે છે એટલે 2000 સાગરમાં મળે જ એવી કોઈ વાત નથી, કેટલાક જીવો તો મનુષ્ય ભાવ પહેલા જ ત્રસ પર જાય પૂરી કરીને નિગોદમાં જાય છે, એવા જીવો હોય છે, લોકોને સમયની કિંમત નથી, પણ એવા જીવો છે કે માંડ નિગોદમાંથી નીકળ્યા હોય, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય એમ થાય મનુષ્ય થાય પહેલા તો પાછા એને ત્રસની સ્થિતિ પૂરી કરીને વળી પાછા નિગોદમાં કે સ્થાવરમાં ચાલ્યા જાય, આવી દશા થઈ જાય. જીવોએ એના અનંતકાળના સમય ઉપર એક ઉપરથી અવલોકન કરે કે આમાં મનુષ્યપણું ક્યારે કેટલે વખતે મળે અને એની દુર્લભતા કેટલી છે એનો જો એ વિચાર કરે તો સંસાર સમુદ્રમાં રખડતા માંડ મનુષ્ય ભાવ મળ્યો, જવલ્લે જ મળ્યો છે ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, આ મુખ્ય પ્રશ્ન ઉભો થઈ જવો જોઈએ. બીજું બધું ગમે તેમ થાય, આડુંઅવળું થાય, આછું પાતું થાય, ઓછું ઓછું થાય, થવાનું હોય તેમ થાય એમ નહીં લેવું જોઈએ, ગૌણતા રહેવી જોઈએ એ વાત તો એને સિદ્ધાંત માંથી છૂટવી જોઈએ નહીં. એક પોતાના આત્મહિતની મુખ્યતામાં આત્માનું હિત એટલું મુખ્ય રહેવું જોઈએ એમ કેમ છે. મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર ભ્રમણથી કેમ છૂટે એ જ જોવાનું છે, એ જ મુખ્ય કરવાનું છે. પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચૂકાઈ જાય છે, સમાજની ચિંતા કરવા જાય, સમાજની દરકાર કરવા જાય, અમારું તો કે ભાઈ તો કાંઈ એનો વાંધો નહીં, તો આ બધાને લાભ મળે એવું કાંઈક મારે કરવું છે, મારું તો કે મારું ભલે કાંઈ ન થાય એનો કાંઈ વાંધો, કાંઈ બીજાનું નહીં થાય ને તારું નહીં થાય એક કઈ વાત એમાંથી થવાની નથી. પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચૂકાઈ જાય છે, આ વાત તો એમ કે છે જે આ મૂળ માર્ગની વાત છે એ તો પોતાનું હિત કરવાની છે. દરેક જીવ સ્વતંત્ર છે એમ, કોઈ જીવનું પરાણે હિત કરી દેવાય બળજબરીથી એને ઉન્માર્ગમાં જતો રોકી શકાય એવું કરી શકાતું નથી. જેમ કોઈ બળજબરીથી બીજાને બંધનમાં નાખી ન શકાય, તેમ જ બળજબરીથી કોઈને મોક્ષમાં પણ લઈ જઈ શકાય. બીજાને બંધમાં પાડવાનો કે બીજાને મોક્ષમાં લઈ જવાનો આ જીવનો અધ્યવસાય નિરર્થક છે. એવો અધ્યવસાય પોતાની અર્થ ક્રિયા કરવા સમર્થ નથી. બંધ અધિકારમાં એક આવું વચન પડ્યું છે અમૃતચંદ્રાચાર્ય દેવનું અને કુંભકુંડાચાર્યનું, સમયસાર બંધ અધિકાર, કે આ જીવનો બીજા વિશેનો અભિપ્રાય કોઈને સુખી કરું, કોઈને દુખી કરું, કોઈને મારું કે કોઈને જીવાડું, કોઈને બંધ પમાડું કે કોઈને મોક્ષ પમાડું, ત્રણ બોલ લીધા છે મુખ્ય પણ. એક તો સુખ દુઃખનો વિષય પ્રયોજન ન થાય એટલે એ વાત લીધી છે. બીજાને સુખી કરું કે બીજાને દુઃખી કરું, અને હિંસા અહિંસામાં બીજાની હિંસા કરું કે બીજાની અહિંસા પાળું, મારું જીવાડું, અને ત્રીજું બીજાને મોક્ષ પમાડું કે બીજાને બંધ પમાડું. કોઈના ખોરાકમાં કઈક ભેળવી દે અપક્ષો તો એને બંધમાં પાડી દે કે ન પાડી દે, એથી એને બંધ છે નહીં. બીજાના ખોરાકમાં બીજાને દૂષિત આહાર નાખી દે તો એને બંધ થાય કે નહીં, કે નહીં એને કારણે એને બંધ નથી, પરિણામે બંધ છે. એ તમામ પ્રકારના અધ્યવસાય પોતાની અર્થ ક્રિયા કરવાને અસમર્થ હોવાથી, એટલે પ્રયોજનભૂત ક્રિયા, એ અધ્યવસાયથી સામાન્ય ક્રિયા થતી નથી, સુખ દુઃખની જીવા મરવાની કે બંધ મોક્ષની, તે નિરર્થક છે, વ્યર્થ છે, તે અધ્યવસાન છે, તે વ્યર્થ છે. ફક્ત એ અધ્યવસાનથી જીવને મિથ્યાત્વનો બંધ થાય છે અને જ્ઞાન ને અજ્ઞાન થવાનું આવરણ આવે છે. બાકી કાંઈ પોતાનું સંસારમાં રખડવા માટે તે અધ્યવસાય સફળ છે અને પોતાનું હિત કરવા માટે તે નિષ્ફળ છે. અહિત કરવા માટે એક એ અભિપ્રાય સફળ છે એવો વિષય ચાલ્યો છે. એટલે અહીંયા કહે છે, પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચુકાઈ જાય છે. આ વાત તો પોતાનું હિત કરવાની છે. દરેક જીવ સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે એવું કાંઈ પરાધીન પણ નથી. માટે હે જીવ, તું તારા હિતનો ઉપાય કરતું ડૂબી રહ્યો છું એનો ખ્યાલ કરીને તું તરવાનો ઉપાય કર. અને સમાજ પણ વ્યક્તિ વ્યક્તિ થઈને સમાજ છે. એક એક જીવ જો એનાથી લાભ પોતાનો વિચારીને પોતાનું હિત કરે, કેમ કે પોતાનું હિત પોતાથી થાય છે, બીજાથી થતું નથી, તો અનેકનું હિત થશે. પણ કદી આખા સમાજનું હિત એક સાથે થઈ જશે એવું તો કદી બનવાનું નથી. એ વસ્તુ સ્થિતિની બહારની ચીજ છે. અનંત તીર્થંકરો થયા, બીજાનું તો નિમિત્તત્વ એટલું લાગુ પડતું નથી, પણ અનંત તીર્થંકરો થયા. કેટલા થયા? અનંત કેવળીઓ થયા, જેમણે બોધ આપ્યો જગતને, અનંત કાળમાં અનંત વાર આપ્યો. અને અનંતા જીવો સિદ્ધિમાં ગયા તો પણ એથી અનંત ગુણા વિશ્વ ઉપર રહી ગયા ને રહી જવાના, કેમ કે સર્વકાળે સિદ્ધની સંખ્યા અનંતમાં ભાગે છે. સંસારી કરતા અનંતમાં અનંતમાં ભાગે છે. એનું તો પરિમાણ લીધું છે. કંદમૂળની એક કણીમાં અસંખ્ય શરીરમાંથી એક શરીરમાં રહેલા અનંતમાં જીવોના અનંતમાં ભાગે છે. આટલું બધું પરિમાણ સર્વકાળે ઓછું રહે છે. તો બધા જીવો મોક્ષ પામે, આખો સમાજ મોક્ષ પામે એ વાત તો કદી બની શકતી નથી, કેમ કે દરેક સ્વતંત્ર છે. તીર્થંકર નું નહીં માનવા માટે પણ આ જીવ તો સ્વતંત્ર છે. અત્યાર સુધી એને શું કર્યું છે? તીર્થંકર નથી મળ્યા, પોતે સ્વતંત્ર રીતે માન્યું નથી. એમાં એની પોતાની પ્રભુતા તો એની છે, એમાં ભગવાનની પ્રભુતા એના ઉપર કામ કરી જાય એવું તો છે નહીં. આમ છે એટલે કહે છે દરેક જીવ સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય. ઈ જીવ કેમ માનતો નથી? આત્માના હિતની વાત કરીએ છીએ છતાં કેમ માનતો નથી? એ પ્રશ્ન સ્થાને છે. એ સ્વતંત્ર છે, એની જો સ્વતંત્રતા તને સમજાય તો કેમ માનતો નથી એ પ્રશ્ન રહેતો નથી. એ વાત ખોટી છે, એ સ્વતંત્ર રીતે નથી માનતો. માને છે તો એ સ્વતંત્ર, ન માને તો પણ સ્વતંત્ર. આ બાપને એક દીકરો માને ને બીજો દીકરો ન માને તો માને, એના માટે એને એમ થાય કે આ મારો આજ્ઞાંકિત છે, મારી આજ્ઞા માર્યા છે. ખોટી વાત છે. એને માનવું એમ ગમે છે એની સ્વતંત્ર રીતે એને ગમે છે, ઓલાને ન માનવું એમ ગમે છે એના સ્વતંત્ર રીતે એને એ ગમે છે. બંને સ્વતંત્ર રીતે જ કામ કરે છે, પણ આ જીવ ભૂલ કરી જાય છે એની અંદર. પોતાને જે કઈ ગમે છે એ સ્વતંત્ર રીતે કરવું ગમે છે. ખરી વાત આ છે, નિશ્ચય થી ખરી વાત તો આ પ્રકારે છે. તેથી જ ગમે ત્યારે જીવ સ્વતંત્ર રીતે વલણ બદલે છે. ન માનતો માનતો થઈ જાય છે અને માનતો ન માનતો થઈ જાય છે. એનું કારણ પણ એ છે કે સ્વતંત્ર રીતે કરે છે. આ માન્યતા બીજા સ્વીકારે એવી બળજોરી ને એવું બળાત્કાર જો સ્વતંત્રતાને સમજવામાં આવે તો કોઈ કરે કે ભાઈ પરાણે કરાવવાનો વિષય નથી. પોતે સમજે ને સ્વતંત્ર રીતે સ્વીકારે તો એ સ્વતંત્રપણે કાર્ય કરી શકશે. પોતાને પણ બીજાનું પરાધીનપણું નથી, પોતાનું હિત સ્વતંત્રપણે પોતે કરતો હોવાથી બીજાનું હિત થાય તો મારું હિત થાય એમ નથી. ગુરુ છદમસ્ત રહે ને શિષ્ય કેવળી થઈ જાય. ગુરુદેવ કહ્યું આ સોગાનીજી અમારા આપ કરતા વહેલા જશે, એવું શ્રુત જ્ઞાન માં આવ્યું. કેવળ જ્ઞાન નથી, કઈ છતાં શ્રુત જ્ઞાન માં આવ્યું કે એકાદ ભવમાં દેવલોક માંથી નીકળીને મનુષ્ય થઈને ચપટ કરવાના છે. આ એમના શબ્દો છે, ચપટ કરવાના છે. એ લક્ષણ અત્યારથી દેખાઈ ગયા, વજબ તેજ છે, તેજી જોરદાર છે, એકદમ દ્રઢ દ્રષ્ટિનો વિષય ઝડપો છે, આવતા હવે જ સમ્યક લીધું છે. તેજી માપી લીધી કે આવતા વેચ લીધું છે. વર્ષો જાય ને વર્ષો સુધી અભ્યાસ કરે ને એ વાત ઇન્દ્રયાન માટે સ્વતંત્ર છે. માટે એ જીવ એમનો વિચાર કરે મારો શિષ્ય છે એટલે મારી માહે રે, પ્રમોદ આવે, અરે વાહ, એના પુરુષાર્થ ને ધન્ય છે કે ઝપટ કરે છે મારા કરતા પણ. એટલે એનો સરવાળો લીધો છે. માટે હે જીવ, તું તારા હિતનો વિચાર કર અને ઉપાય કર. બીજામાં બીજાના હિત હિત માટે રોકાવાનો કાળ નથી.
યોગમાં
Yeah.